నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार साथ भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित भावार्थ तथा राजमल जी कलश टीका वगैरह बधा ने साथ राखी अपने समयसार नो स्वाध्याय करीए छीए. बे शास्त्र मोटा आवी जाय छे, एमां एक तो समयसार छे અને બીજું કળશ અમૃત, એટલે અમૃત ચંદ્રાચાર્ય ભગવાને જે કળશ લખ્યા છે એ કળશ અમૃત. ખૂબ સ્પષ્ટતાઓ ગુરુદેવે આ બંને શાસ્ત્રોને સાથે રાખી અને કરી છે અને એનો આધાર લઈને આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમયસારના સ્વાધ્યાયમાં અત્યારે આપણે જીવ અજીવ અધિકારમાં ગાથા 65 અને 66 પછીથી જે બે કળશ લેવામાં આવ્યા છે તેનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કળશ 38મો, એનો અર્થ અને પૂજ્ય ગુરુદેવે જે કંઈ એના વિશે વાત કરી છે પ્રવચનમાં એ આપણે જોઈ ગયા. તે પછીથી કળશ 39મો, એનો આપણે ગાથાર્થ કર્યો છે અને હવે એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવે એના ઉપર જે પ્રવચન આપ્યા છે એમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, પાના નંબર 181. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, પાના નંબર 181 ઉપર સમયસાર કળશ 39 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ભગવાન સર્વજ્ઞદેવ કહે છે કે અહો જ્ઞાનીજનો, ઇદમ વર્ણાદિ સામગ્ર્યમ, આ વર્ણાદિક ગુણસ્થાન પર્યંત ભાવો છે તે બધાય, વર્ણાદિથી શરૂ કરીને ગુણસ્થાન સુધીના બધા જ ભાવો, એકશ ઉદ્ગલશ હિ નિર્માણમ, એક પુદ્ગલની જ રચના છે. એકશ પુદ્ગલશ હી નિર્માણમ વિદંતુ, એટલે કે એ એક પુદ્ગલની જ રચના છે એમ તમે જાણો. ગુરુદેવ કહે છે કે આકરી વાત છે ભાઈ, જે કોઈ દયા દાન વ્રત ભક્તિ આદિ શુભ ભાવને પોતાના કલ્યાણનું કારણ માને છે તે અજીવને જીવનું કારણ માને છે, કારણ કે એ શુભભાવ સઘળાય પુદ્ગલમય છે. મુનિને પણ શુભભાવ આવે છે, મુનિ પ્રચુર સ્વસંવેદન સહિત છે, સાતમા ગુણસ્થાનની દશા છે, બાહ્યમાં નગ્ન દિગંબર મુનિપણું છે એટલે છઠ્ઠા ગુણસ્થાન જેવી અવસ્થા છે, અને અંતરંગ દશા જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે ત્યારે સાતમા ગુણસ્થાન જેવી દશા છે. એવા મુનિને પણ જ્યારે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે એટલે કે છઠ્ઠા ગુણસ્થાને હોય છે ત્યારે એમને શુભભાવ આવે છે, એમને શુભભાવ આવે છે. એટલે શુભભાવ તો સાધક દશામાં જ્યાં સુધી પૂર્ણતા નથી થઈ ત્યાં સુધી આવશે જ. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા નથી ત્યાં સુધી એવા શુભભાવ આવ્યા વિના રહેશે નહીં. કેમ કે શુદ્ધ ભાવમાં ટકીને રહેવું શુદ્ધ ભાવમાં સ્થિરતા કરવી એ ઘણો મોટો પુરુષાર્થ છે. સાતમા ગુણસ્થાન સુધી વર્તમાનમાં પંચમકાળમાં, પંચમકાળ ને વિષમકાળ કયો છે એટલા માટે કયો છે કે હવે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન રહ્યા નથી અને હવે આ કાળમાં થશે નહીં, એટલે એવા કાળમાં મુનિ સાતમા ગુણસ્થાન સુધી પહોંચે એ વાત તો છે, પણ સાતમા ગુણસ્થાનથી આગળ વધી અને શ્રેણી ચડે એ હવે નહીં બને. કેવળ જ્ઞાન હવે પ્રગટ નથી કરવાના. જ્યારે શ્રેણી ચડે છે ત્યાર પછીથી એ જો બારમાં આવતા જ નથી, એટલે કે બારમા ગુણસ્થાન સુધી પહોંચે છે તો એમને કોઈ શુભભાવ હોતો નથી. પણ જે શ્રેણી નથી ચડતા, સાતમા ગુણસ્થાનના પહેલા ભાગ સુધી જાય છે, એવા મુનિઓ અને પ્રચુર સ્વસંવેદન સહિત છે, છતાં પણ પ્રચુર સ્વસંવેદન સહિત છે, એમને સ્વરૂપમાં એકાગ્રતા ઘણી હોય, દિવસમાં હજારો વખત પોતે સાતમે ગુણસ્થાને ચાલ્યા જતા હોય, સાતમેથી છઠ્ઠે આવે, જરાક થોડીક ક્ષણો પૂરતા પાછા સાતમે જાય, આમ થતું હોય, એવી અદભુત દશા હોય, એમને પણ જ્યારે બારમાં આવે છે તો એ વખતે શુભભાવ હોય છે. એટલે શુભભાવ જે છે એને એ રીતે જોવાનો છે કે શુભભાવ તો જ્યાં સુધી શુદ્ધ ભાવમાં સ્થિરતા નથી થતી ત્યાં સુધી આવે છે, પણ એમ નથી કે શુભભાવ દ્વારા શુદ્ધ ભાવમાં જવાય છે, એમ નથી. ગુરુદેવે જે સમજ આપી છે એનો અર્થ આ રીતે આપણે કરવાનો છે કે શુદ્ધ ભાવમાં હું નથી જઈ શકતો તો શુભભાવ આવે છે, પણ શુભભાવ આવે છે એ રોકાવાનું સ્થાન નથી, કે એ શુભભાવ દ્વારા હું શુદ્ધ ભાવમાં જઈ શકું એમ નથી. એટલે એનું મૂલ્યાંકન એ રીતે જ કરવાનું હોય કે શુદ્ધ ભાવમાં જઈએ છીએ તો વચમાં આ શુભભાવ આવ્યો છે, પણ એને છોડીને શુદ્ધ ભાવમાં જવાનું છે, લક્ષ્ય શુદ્ધ ભાવનું જ છે, અને જેટલો સમય શુભ ભાવમાં રોકાવાનું થાય છે એ સમય મારો વ્યર્થ જાય છે, કેમ કે જેટલો સમય શુભ ભાવમાં હું છું એટલા સમયમાં મને પુણ્યનો બંધ પડે છે, મારે તો બંધ રહિત થવાનું છે, એમાં આવા શુભભાવને કારણે થતા બંધ પણ મને જોઈતા નથી, એટલે મારે ત્યાંથી ત્વરાથી નીકળી અને શુદ્ધ ભાવમાં જવાનું છે. આવો ભાવ મુનિને હોય છે, સાધક અવસ્થામાં દરેકને આમ જ હોય છે. જેને સમ્યક દર્શન થયું છે એવા સમ્યક દ્રષ્ટિને આવા જ ભાવ હોય છે. એટલે જેમણે પોતાના સ્વરૂપને સ્પર્શ્યું છે એને શુભભાવ આવે છે, છતાં એ શુભભાવ ધર્મ નથી, એ મુક્તિનું કારણ નથી, એ છોડી અને આગળ શુદ્ધભાવમાં જવું છે એમ દ્રઢતા થઈ છે, એટલે એવા જ્ઞાની પુરુષો, એવા સંતો મહાપુરુષો, કૃપાળુદેવ જેવા, ગુરુદેવ જેવા, બેનશ્રીબેન જેવા હંમેશા આપણને એમ જ કહે છે કે આ શુભભાવ છે તે અટકવાનું સ્થાન છે અને એ ધર્મ નથી. એટલે દયાદાન વ્રત ભક્તિ આદિના શુભભાવ ભલે આવે, એ આવે છે, પણ એ રોકાવાનું સ્થાન નથી, એ અટકવાનું સ્થાન નથી. એટલે એવા શુભભાવથી આગળ વધીને શુદ્ધ ભાવ છે એમાં જવાનું છે. એટલે શુદ્ધ ભાવ છે એ જ કલ્યાણનું કારણ છે. એટલે અહીંયા ગુરુદેવે એમ કહ્યું છે કે ભાઈ, જે કોઈ દયા દાન વ્રત ભક્તિ આદિ શુભભાવને પોતાના કલ્યાણનું કારણ માને છે તે અજીવને જીવનું કારણ માને છે. તે અજીવને જીવનું કારણ માને છે એટલા માટે કે આ બધા ભાવ છે એ બધા શુભભાવ છે, અને બધા જ શુભભાવ એ પૂદગલમય છે, કેમ કે આત્માના મૂળ સ્વરૂપમાં કોઈ શુભભાવ નથી, આત્માના મૂળ સ્વરૂપમાં તો શુદ્ધ ભાવ જ છે. એટલે શુભભાવ ને ધર્મનું કારણ માની અને એનો જો આશ્રય કરવામાં આવશે તો મુક્તિની પ્રાપ્તિ નહીં થાય, પણ કર્મનો બંધ પડશે. એટલે જો એવા શુભભાવ છે એને કલ્યાણનું કારણ માને છે તો એ અજીવને જીવ માને છે, કારણ કે એ બધા ભાવ આત્માના નથી, પૂદગળમય છે એટલે અને અજીવના કયા છે એમ કરીને એનું લક્ષ છોડાવ્યું છે. અને એવા અજીવને જીવ માનવું એ જ મિથ્યાત્વ છે. એ જ રીતે શુભભાવને ધર્મ માનવો એ પણ મિથ્યાત્વ ઠરે છે, કારણ કે એ શુભભાવ સઘળાય પૂદગળમય છે. જ્ઞાની આ વાત બરાબર સમજે છે, શુભભાવ આવે છે એને એ દ્રષ્ટા ભાવે જુએ છે કે આ શુભભાવ આવ્યો છે. શાસ્ત્ર લખવાનો ભાવ આવે છે મુનિઓને, શિષ્યને સમજાવવાનો ભાવ પણ આવે છે, સવનની રચના કરવાનો ભાવ પણ આવે છે, સ્તોત્રની રચના કરવાનો ભાવ પણ આવે છે. પણ એ ભાવ આવ્યો છે તો એને પોતાના શુદ્ધ ભાવથી જુદો જાણે છે, ભિન્ન જાણે છે, અને એને ત્વરાથી ત્યજીને પોતે શુદ્ધ ભાવમાં જાય છે. એટલે ધર્મનું સ્વરૂપ તો આ પ્રમાણે જ છે, અને એવું મહાપુરુષોએ અનુભવ્યું છે એટલે આપણને અહીંયા એમ કહ્યું છે. ગુરુદેવે પણ એ જ વાત કરી છે કે ભાઈ તું શુભ ભાવને ધર્મ માની અને એમાં અટકીશ નહીં. જો એમાં અટકીશ અને એને જો તારા કલ્યાણનું કારણ માનીશ, એને જો મુક્તિનું કારણ માનીશ, એને તું એમ માનીશ કે પરંપરાએ એ મને શુદ્ધ ભાવ કરાવશે, તો તારી માન્યતા ખોટી છે. અટકવાનું સ્થાન છે, બંધનું સ્થાન છે, એ મુક્તિનું સ્થાન હોઈ શકે નહીં. અજ્ઞાનીએ અજીવને જીવનું કાર્ય માન્યું છે, તેથી તેણે જીવનું સ્વરૂપ અજીવમય જ માન્યું છે. મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી, એના ઉપર વિચારણા કરી નથી, મનોમંથન ચિંતન કર્યા નથી, અને એમ કરીને સ્વરૂપમાં જવા માટેનો પુરુષાર્થ પણ કર્યો નથી. એવા અજ્ઞાની જીવ, એને જીવનું સાચું સ્વરૂપ શું છે એ ખ્યાલમાં નથી, એટલે એ અનેક પ્રકારે અજીવને જીવ છે એમ માને છે. અજ્ઞાનીએ અજીવને જીવ માન્યો છે, અથવા તો અજીવમાં થતા ફેરફારો, એની બદલાતી પર્યાયોને, અજીવમાં થતા કાર્યોને પોતાના માન્યા છે, જીવના માન્યા છે. એટલે એને એ રીતે જીવનું સાચું સ્વરૂપ શું છે એ સમજ્યું નથી, સમજાયું નથી, એને માટે એને એ અજીવમય જ બધું માન્યું છે. જે પરના લક્ષે થતા ભાવ છે, શુભ ભાવ છે કે અશુભ ભાવ છે, એને એને જીવના માન્યા છે, એમ એ જીવને અજીવમય માને છે. જીવને એ માને છે તો જીવ, પણ અજીવમય વસ્તુને એ જીવ તરીકે લઈ રહ્યો છે. જે ભાવો પૂદગળમય છે એને એ જીવ માને છે. સાચા અર્થમાં એ બધા ભાવો જીવમય નથી, છતાં એને એ જીવ તરીકે માને છે, એ જીવના માને છે. એટલે અહીંયા ગુરુદેવે એમ સમજાવ્યું છે કે અજ્ઞાનીઓએ અજીવને જીવ માન્યો છે, જીવનું કાર્ય માન્યું છે, અજીવ સાથે જીવની એકતા માની છે, એનું તાદાત્મ્યપણું માન્યું છે. તેથી તેણે, એટલે એવા અજ્ઞાનીએ, જીવનું સ્વરૂપ જેમ છે તેમ નથી માન્યું, એને ખોટું માન્યું છે, એને અજીવમય જ માન્યું છે. એની દ્રષ્ટિમાં એ એમ માને છે, એની મિથ્યા દ્રષ્ટિમાં એ એમ માને છે કે આ બધું જીવ છે. પણ તત્વથી મહાપુરુષોએ જે કહ્યું છે એ પ્રમાણે, જે જીનવાણીમાંથી આવ્યું છે એ પ્રમાણે જો સમજીએ તો એ બધા ભાવે એ અજીવનું પરિણમન છે, એ જીવનું પરિણમન નથી. એ બધા ભાવે એ અજીવનું પરિણમન થાય છે, જીવનું પરિણમન તો માત્ર શુદ્ધ ભાવે જ થાય છે. એટલે શુદ્ધ ભાવ છે તે જ જીવનું સાચું સ્વરૂપ છે, બાકી બીજું બધું એ પૂદગળમય છે. કારણ કે કાર્ય અને કારણ એ બંને અભિન્ન જ હોય છે. આ શ્લોકમાં આગળ અગાઉ વાત જે આવી 38મા શ્લોકમાં પણ જે વાત આવી એને અહીંયા લીધી છે કે જે કારણ છે અને જે કાર્ય છે એ બંને જુદા જુદા હોઈ શકે નહીં, એ બંને અભિન્ન જ હોય. જે દ્રવ્ય છે એ જ એનું કારણ હોય અને એ દ્રવ્યમાં જ કાર્ય થાય છે, એટલે કાર્ય અને કારણ એક જ દ્રવ્યમાં હોય, અન્ય અન્ય દ્રવ્યમાં હોઈ શકે નહીં. કારણ કહો કે કરણ કહો કે સાધન કહો, કાર્ય કહો કે કર્મ કહો, એટલે એ કારણ અને કાર્ય એ બંને એક જ દ્રવ્યમાં હોય, જુદા જુદા દ્રવ્યમાં હોય નહીં. 38માં કળશમાં આ વાત આવી ગઈ છે કે એ કારણ જે છે એ ઉપાદાન કારણ આપણે જેને કહીએ છીએ તે કારણ છે તે જીવનું છે, તો જ જીવમાં કાર્ય થાય છે. કારણ જીવ સિવાય પૂતગળનું હોય અને જો જીવમાં કાર્ય થાય એમ થાય તો પછી જીવ અને પૂતગળ એક રૂપ થઈ જાય, એટલે એ જીવના કાર્યમાં પૂતગળ કંઈ કરી શકે છે, પૂતગળ એનું કરણ એટલે સાધન થાય છે, એ માન્યતા ભૂલ ભરેલી છે. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે જે બધા શુભભાવ છે એ બધા શુભભાવ છે તે પૂતગળમય છે, જીવના મૂળ સ્વરૂપમાં નથી, એટલે એવા શુભભાવ જીવનું કાર્ય કરે, એટલે કે જીવમાં શુદ્ધ ભાવ પ્રગટ કરે, જીવની એવી દશા થાય કે શુદ્ધ ભાવમાં પ્રવર્તે એવી દશા થાય, જો એવું શુભભાવ દ્વારા થાય, એટલે કે શુભભાવ શું છે, જે પૂતગળમય છે જેને અજીવ કયા છે, એવા શુભભાવ દ્વારા જીવમાં કાર્ય થાય, શુદ્ધ ભાવરૂપે કાર્ય થાય, જો એમ બને તો જીવ અને અજીવમાં ભેદ રહેતો નથી, અજીવ જીવનું કાર્ય કરે છે એવો ત્યાં અર્થ થાય છે. એટલે શુભભાવ દ્વારા શુદ્ધ ભાવમાં જઈ શકાય નહીં, એ વાત અહીંયા આપણને બરાબર સમજમાં આવે છે. શુભભાવ દ્વારા શુદ્ધ ભાવમાં જઈ શકાતું નથી, પરંતુ શુભભાવ જે અજીવમય છે જે પૂતગળમય છે એને છોડીને શુદ્ધ ભાવમાં જવાનું છે. અને શુદ્ધ ભાવમાં જવું છે તો કઈ રીતે જવું, તો પોતાનું જે ધ્રુવ સ્વરૂપ છે, જે અખંડ છે, જે અભિન્ન છે, અભેદ છે, એનો આશ્રય કરવાથી શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. ભગવાન આત્માના આશ્રયે એ શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, એ કાર્ય છે, એ જીવનું કાર્ય છે, અને એમાં જીવ પોતે જ કારણભૂત છે, એટલે એનો જ આશ્રય કરતા એ પ્રગટ થાય છે. અહીંયા એક પ્રશ્ન લીધો છે, રાગાદીને સ્વભાવ કયો છે ને, એક પ્રશ્ન કર્યો છે કે રાગાદીને સ્વભાવ કયો છે તો એનું શું. આપે તો એ વાત કરી દીધી કે બધા ભાવ પરભાવ છે, એ બધા વ્યવહારથી જીવના કયા છે, અને આ બધા રાગાદીના જે બધા ભાવ છે એ જીવથી જુદા છે, એ બધું તો કહ્યું બરાબર છે, પણ અહીંયા અમને તો એમ ખ્યાલમાં આવે છે કે રાગાદી છે એ સ્વભાવ છે, એટલે પ્રશ્ન કર્યો છે, રાગાદીને સ્વભાવ કયો છે ને. ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે પર્યાયમાં એ રાગાદી ભેદ છે, રાગ આદિના ભેદ એ પર્યાયમાં છે, અને રાગાદી થવા એ પર્યાય સ્વભાવ છે, આત્માનો સ્વભાવ નથી, એ પર્યાય સ્વભાવ છે માટે એને સ્વભાવ કયો છે. પણ તે ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી, ત્રિકાળી દ્રવ્ય પર્યાયથી જુદું છે, પર્યાય એક સમયની છે, પર્યાય અશાશ્વત છે, પર્યાય બદલાતી વસ્તુ છે, ત્રિકાળી દ્રવ્ય છે તે શાશ્વત છે, એક રૂપે છે, એટલે ત્રિકાળી દ્રવ્યની સાથે પર્યાયની તુલના કરીએ તો જે કંઈ થઈ રહ્યું છે રાગ આદિ એ બધું પર્યાયનો સ્વભાવ છે, પર્યાયમાં થઈ રહ્યું છે, જ્યારે ત્રિકાળી દ્રવ્ય છે એમાં રાગાદી નથી, એમાં કોઈ બદલાવ નથી. એટલે ગુરુદેવે બહુ સરસ સમજાવ્યું છે કે જે રાગાદીને સ્વભાવ કયો છે એ પર્યાયનો સ્વભાવ છે, એ ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી. એ વિભાવ સ્વભાવ પરના કારણે ઉભી થયેલી દશા છે. પરના કારણે એટલે કે પરનું લક્ષ કરવાથી થયેલી દશા છે. એમાં આત્માનું લક્ષ નથી. આત્માનું લક્ષ કરતા જે દશા થાય છે એ શુદ્ધ ભાવ છે. આત્માનું લક્ષ કરીને જે પર્યાય થાય છે તે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. પણ પરનું લક્ષ કરતા, તીર્થંકર ભગવાનનું લક્ષ કરતા, કેવળી ભગવાનનું લક્ષ કરતા, શાસ્ત્રનું લક્ષ કરતા, સદગુરુદેવ કે એમની વાણીનું લક્ષ કરતા જે ભાવ થાય છે તે બધો શુભ ભાવ છે, એ અન્ય ભાવ છે, આત્માથી જુદો ભાવ છે. અને એવું લક્ષ કરતા જે દશા થઈ છે જીવની, જે દશા થઈ છે એ શુદ્ધ ભાવ નથી પણ શુભ ભાવ છે. એટલે એ છોડવા લાયક છે, એને છોડી અને શુદ્ધ ભાવમાં જવાય છે. દરેક વિભાવ ભાવ એ વિભાવ એ પરના કારણે ઊભી થયેલી દશા છે, પરનું લક્ષ કરતા થયેલી દશા છે. અને એવું જીવને થવું ન જોઈએ. જીવને માટે એ કલંકરૂપ છે. ગુરુદેવ કહે છે કે જીવને એ મહાકલંકરૂપ છે. કેમ કે જીવ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ પોતે શુદ્ધ છે અને છતાંય એવા અશુદ્ધ ભાવે શા માટે પરિણમે છે? પોતાનું ત્રણેકાળ શુદ્ધ નાયક 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 આવું સ્વરૂપ છે, છતાં પણ એ એવા અન્ય ભાવે, વિકારી ભાવે, વિભાવ ભાવે, પરના લક્ષે થતા ભાવે શા માટે પરિણમે છે? એવું પરિણમવું એને શોભતું નથી, એવું પરિણમવું એને કલંકરૂપ છે. જીવને મોટામાં મોટું કલંક પોતાનું સ્વરૂપ છોડી અને વિભાવ ભાવે પરિણમવું એ જ છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે એ તો જીવને મહાકલંક છે. અહીં તો જીવ કોને કહીએ એની વાત ચાલે છે. વિજ્ઞાન ઘન, ચૈતન્ય ઘન, પૂર્ણ ઘન સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેને અમે જીવ કહીએ છીએ. વિજ્ઞાન ઘન, ચૈતન્ય ઘન, પૂર્ણ ઘન સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે તેને અમે જીવ કહીએ છીએ. આ જે રાગાદિ ભેદ છે એની પર્યાયમાં છે, તથાપી તે આત્મભૂત નથી, આત્મા નથી. જે ભાવો રંગ, રાગ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો, એ બધા ભાવો છે જે નીકળી જાય છે, તે બધા ભાવો આત્માના હોઈ શકે નહીં. એ બધા ભાવો નીકળી જાય છે, આત્મામાં રહેતા નથી, આત્મામાં જતા નથી, આત્માને એની સાથે તાદાત્મ્યપણાનો સંબંધ નથી. એ બધા ભાવો ક્ષણિક છે એટલે એ આત્માના ક્યાંથી હોય? ત્રિકાળ સ્વરૂપ તો એક સરખું શુદ્ધ નિર્મળ છે, એમાં એ ભાવ નથી. આમ કરી અને આપણને જેનો આશ્રય કરવો છે એવો ભગવાન આત્મા કેવો શુદ્ધ છે, નિર્મળ છે એ દર્શાવ્યું છે. દ્રષ્ટિનો વિષય, જ્યાં દ્રષ્ટિ કરવી છે એ કેવો છે એ જાણ્યા વિના દ્રષ્ટિ ક્યાંથી થશે? આત્મામાં જવું છે તો આત્મા કેવો છે, કેવા આત્મા તરફ દ્રષ્ટિ કરવી છે એ સમજવા માટે આ દ્રવ્યાનુયોગના મહાન ગ્રંથમાં ઠેર ઠેર એ દ્રષ્ટિનો વિષય, ભગવાન આત્મા કેવો છે એ દર્શાવવામાં આવ્યું છે. મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીને કોઈક પ્રકારે રાગની રૂચિ છે એટલે એ રાગને એ શુદ્ધ આત્મ સ્વરૂપની સાથે ભેળવી અને જે પ્રરૂપણા કરે છે એ પ્રરૂપણાને છોડાવવી છે. એને રાગ અને આત્માનો ભેળસેળ થઈ ગયો છે. શુભભાવ અને આત્માને એકરૂપ માને છે, શુભભાવને આત્મા માને છે એવી એની ઊંધી માન્યતા છે. એટલે એ છોડાવવા માટે આ બધી ગાથાઓમાં એમ કહેવામાં આવ્યું છે કે એ આત્માનું સ્વરૂપ નથી, શુદ્ધ સ્વરૂપ જે છે, જે દ્રષ્ટિ કરવા લાયક છે એટલે દ્રષ્ટિનો વિષય છે. જ્યાં દ્રષ્ટિ કરતા, જેનો આશ્રય કરતા, જ્યાં પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જતા આનંદનો અનુભવ થાય છે, અલૌકિક આનંદનો અનુભવ થાય છે, શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય છે અને એમાં વિશેષ પુરુષાર્થ કરીને એકાગ્રતા કરતા એમાં લીનતા થાય છે એટલે એ નિશ્ચયથી ચારિત્રની દશા છે અને વધારે પુરુષાર્થ કરતા એમાં સ્થિરતા થાય છે અને એમ કરતા કેવળ જ્ઞાન થાય છે એટલે પોતે પોતાના સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કરી લે છે, સર્વજ્ઞતા પ્રગટ થાય છે. એટલે જે કરવાનું છે તે બધું આત્માના આશ્રયે કરવાનું છે. તો આત્મા કેવો છે એ જાણવો હોય તો એનું બરાબર વર્ણન સમજવું પડે અને એ વર્ણનની અંદર એમ આવે કે આ શુભભાવ વગેરે છે એ બધા પણ આત્મામાં નથી, એ આત્માનું કાર્ય પણ નથી, આત્મા એ ખરેખર કરી શકતો પણ નથી. પણ પાછું એને વિચાર આવે છે કે આ બધું થઈ તો રહ્યું છે તો આત્માનું નથી એમ શા માટે કહો છો? તો એની સ્પષ્ટતા કરવા માટે એમ કહ્યું કે જે થઈ રહ્યું છે એ બધું ક્ષણિક છે એટલે એ એક પ્રકારે પર્યાયમાં છે એમ અહીંયા સમજાવવામાં આવે છે. જે વસ્તુ પર્યાયમાં છે, જે ક્ષણિક છે, જે ચાલ્યું જાય છે એ ધ્રુવમાં નથી, એ ધ્રુવમાં નથી. માટે તારે જેનું લક્ષ્ય કરવાનું છે એ ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ભાવનું જ લક્ષ્ય કરવાનું છે. આ બધું છોડવા લાયક છે અને એમ તું છોડી પણ નહીં શકે, તું ત્રિકાળી ભગવાન આત્માનો આશ્રય કરીશ તો એ સહજ રીતે છૂટશે. શુભભાવને છોડવો છે, છોડવો છે, છોડવો છે, એમ કરવાથી શુભભાવ છૂટશે નહીં. એમ કરતા તો અશુભભાવમાં પણ ચાલ્યા જવાય. એટલે શુભભાવને છોડવો છે એમ નહીં, પણ શુભભાવ ધર્મનું કારણ નથી. એ મને સાધક દશામાં આવ્યો છે, મારું કાર્ય તો મારા સ્વરૂપમાં જવાનું છે. હું ત્રિકાળ શુદ્ધ છું અને મારું એવું જ સ્વરૂપ છે તો હું એને જ અનુભવું. એવો પુરુષાર્થ કરે છે એટલે સહજ રીતે શુભભાવમાંથી છૂટી અને એ શુદ્ધભાવમાં જાય છે. એટલે પુરુષાર્થની દિશા નક્કી કરવા માટે અને પુરુષાર્થ ક્યાં કયા પ્રકારે કરવો એને માટે આ બધી ગાથાઓ કહેવામાં આવી છે અને આટલો બધો વિસ્તાર કરવામાં આવ્યો છે. અહીંયા આગળ કહે છે કે લોકો તો ભગવાનની ભક્તિ પૂજા કરે, બહારથી વ્રત આદિ પાળે અને જીવોની દયા પાળે એને ધર્મી માને છે. પણ બાપુ, ધર્મ જુદી ચીજ છે. ધર્મ તો વિતરાગ ભાવ છે. વિતરાગ ભાવ શું છે એ સમજ્યો નથી અને માત્ર ક્રિયાકાંડ કર્યા કરે છે તો એમાં કોઈ ધર્મ નથી. શુભભાવ આવે અને શુભભાવ સહિત ક્રિયાઓ કરે એટલે એને એ ધર્મ માને, અથવા તો એવી એવું કરનારને જો એ ધર્મી માને છે તો એને માટે ગુરુદેવે કહ્યું છે કે ભાઈ એમ નથી, ધર્મનું સ્વરૂપ તું સમજ્યો જ નથી. ધર્મ શું છે? ધર્મ તો મુક્તિ પામવા માટે છે. ધર્મ છે એ મુક્ત દશા પ્રગટ કરવા માટેનું સાધન છે. ધર્મ કોને કહેવાય? કે જેમાં મુક્ત દશા પ્રાપ્ત થાય. વિતરાગી દશા છે તે મુક્ત દશા છે. વિતરાગતા કેવી રીતે પ્રગટ થાય? વિતરાગતા સર્વકષાયોનો અભાવ થવાથી વિતરાગતા પ્રગટ થાય છે. ભગવાન આત્માનું સ્વરૂપ વિતરાગ સ્વરૂપ છે. ભગવાન આત્માનો ભાવ વિતરાગ ભાવ છે. એને પર્યાયમાં પૂર્ણપણે પ્રગટ કરવાથી એ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય છે એટલે એને ધર્મ કહેવાય છે. ધર્મ એ વિતરાગી ભાવ છે, એ કોઈ પ્રકારનો શુભભાવ નથી. કોઈ પણ પ્રકારના શુભ રાગ છે એ વિતરાગનો માર્ગ નથી. રાગાદી એ કોઈ વિતરાગનો માર્ગ નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, પરની દયા તો કોઈ પાળી શકતું જ નથી, છતાં હું પરની દયા પાળું છું એવી માન્યતા છે એ મિથ્યાત્વ છે. પરની દયા પાળવાનો ભાવ છે, એ શુભ ભાવ છે. ખરેખર એ પરની દયા કે પરને અભેદાન આપી શકતો નથી. પર જુદું છે, એ બીજો જીવ છે, એ એનું આયુષ્ય લઈને આવ્યો છે, એને એના પુણ્યને પાપ છે એવા એને બંધ છે અને એને એ બધા પુણ્યને પાપ જે પ્રમાણે બંધ પડ્યા છે એ બધું એને જ્યારે ઉદયમાં આવે છે તો એનો એનો એ ભોગવનારો છે કે એનો એ દ્રષ્ટા જ્ઞાતા થવા વાળો પણ એ જ છે. એટલે એ જીવને શું થાય છે એ બધું એ એના કારણે એને થઈ રહ્યું છે. અને એની કોઈ દુર્દશા થતી હોય ત્યારે તમને એવો ભાવ આવે, કરુણાનો ભાવ આવે, શુભ ભાવ આવે કે હું એને મદદ કરું, હું એને બચાવું, હું આમ કરું કે તેમ કરું, એનું દુઃખ દૂર કરું, તો એ ભાવ શુભ ભાવ છે, એ ભાવ શુભ ભાવ છે. પણ તમે એને માટે જે પ્રયત્ન કરો એ દ્વારા એ બચી શકતો નથી, એ દ્વારા એને સાતા વળતી નથી, એ દ્વારા એનું દુઃખ દૂર થતું નથી. તમારો ભાવ તમારી પાસે છે, જો એને સાતા વળશે, જો એને દુઃખ દૂર થશે તો એ એના પુણ્યને કારણે થશે, એને નિર્જરા થવાને કારણે એની દશા સારી થશે, નહીં કે તમે કરેલા પ્રયત્નને કારણે. તમે જે પ્રયત્ન કરો છો એ પ્રયત્ન તમને લાગે છે કે સફળ થયો, પણ એમ બનતું નથી. તમે પ્રયત્ન કરો છો એ વખતે જે કંઈ ક્રિયાઓ સાથે તમારો જે ભાવ છે એ બધું શુભ ભાવ અને એવી શુભ ક્રિયા છે. એટલે એવા શુભ ભાવ અને શુભ ક્રિયા જેના દ્વારા પરનું કંઈ કલ્યાણ થતું નથી, પરનું કલ્યાણ તો પેલા જીવનું કલ્યાણ તો એના પુણ્યને કારણે થાય, નહીં કે તમારા પ્રયત્નથી થાય. એટલે તમારા શુભ ભાવ અને તમારી શુભ ક્રિયા દ્વારા ખરેખર એ જીવને તમે અભયદાન આપી શકતા નથી. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે જે થાય છે એનું એના કારણે થાય છે. તમને એ વખતે શુભ ભાવ થયો તો થયો, ભલે થયો, કેમ કે તમને શુદ્ધ ભાવ હતો નહીં માટે તમને શુભ ભાવ થયો. તમે જો એ વખતે શુદ્ધ ભાવમાં અંદરમાં ગયા હોત, તમે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં હોત તો તમને એવો શુભ ભાવનો પ્રશ્ન ઉપસ્થિત થાત જ નહીં. પણ તમારું લક્ષ બહારમાં હતું, તમારું લક્ષ આત્મા તરફ હતું નહીં, તમે શુદ્ધ ભાવથી ચલિત થઈને તમે બહારમાં હતા ત્યારે તમને પેલાનું લક્ષ થતા શુભ ભાવ થયો, એનું દુઃખ તમને દેખાયું, એટલે તમને એના પ્રત્યે એવો શુભ ભાવ વર્ત્યો કે એને હું મદદ કરું, એને હું બચાવું, એને હું અભયદાન આપું, એની હું દયા પાડું, વગેરે વગેરે. પણ એની દયા ખરેખર તમે નથી પાળી શકતા, ખરેખર તમે એને બચાવી નથી શકતા, ખરેખર તમારા પ્રયત્ન દ્વારા એનું કલ્યાણ થતું નથી. તમે જે પ્રયત્ન કર્યો એના દ્વારા તો માત્ર પુણ્યનો બંધ પડે છે, અને એવા પુણ્યના બંધ પ્રત્યેનો જે રાગી છે, જેને એમ છે કે ના પણ ભલે ને પુણ્યનો બંધ તો પડે છે ને, સારું છે ને, એવી જેને અંદરમાં ભાવના છે એ જીવ પુણ્યના બંધનો રસિયો છે. એ જીવ પુણ્યના બંધનો રસિયો છે અને એ શુદ્ધ ભાવમાં જઈ શકતો નથી. પણ એનાથી ઉલટું સમ્યક દ્રષ્ટિ છે, એને પણ એવો જ શુભ ભાવ આવે જેવો તમને આવ્યો તેવો. એને પણ એમ થાય કે પેલા જીવને હું બચાવું, પણ સાથે સાથે એ સમજે છે કે હું ભગવાન આત્મા શુદ્ધ છું, આ ભાવ છે તે શુભ ભાવ છે, એને કારણે પેલો જીવ બચે છે એમ નથી, એને કારણે એ જીવને કંઈ સાતા પહોંચે છે એમ નથી. મને ભાવ આવ્યો, જે થવું હતું તે થયું, પણ એને જો સાતા વળી છે, એને સારું થયું છે, એનું જો દુઃખ દૂર થયું છે તો એના પુણ્યને કારણે જ થયું છે, એમ કરી અને પોતે પોતાનું કર્તૃત્વ ત્યાં સ્થાપતો નથી. એક ડોક્ટર છે, એ સમ્યક દ્રષ્ટિ થયો છે તો એમ માને છે કે પેલાને સારું થયું છે, પેલાને સર્જરી કરી અને એ દેખતો થયો છે તો એના પુણ્યને કારણે એમાં મારા ભાવ કે મારી કોઈ પણ ક્રિયા એ કારણભૂત નથી. કેમ કે ભગવાન આત્મા કોઈ ક્રિયા કરી શકતો નથી. આ શરીર દ્વારા જે કંઈ થયું છે એ ક્રિયા એ પૂતગળની, એ વખતે શુભભાવ વર્તતો હતો એ ભાવ પણ આત્માનો નથી, એટલે એ દ્વારા કંઈ થયું નથી, એમ કરી અને એ પોતે પોતાના માન કસાયને છોડે છે અને આત્મા તરફ દ્રષ્ટિ કરે છે. આ રીતે કરતા ભાવ છોડવામાં આવે છે. અકર્તા ભાવમાં કઈ રીતે જવું એ વાતને ખૂબ સારી રીતે સમજવાની છે. ભૂતકાળમાં આપણે કેટલાય એવા ભાવો કર્યા અને વર્તમાનમાં પણ હજી આપણે એમ જ લઈને બેઠા છીએ કે એ બધા ભાવ મારા હતા, એને કારણે બીજાઓને ફાયદો થયો એને કારણે બીજાઓને સાતા વળી, એને કારણે બીજાઓના દુઃખ દૂર થયા, એને કારણે બીજાઓને અનુકૂળતા પ્રાપ્ત થઈ. જો આ મિથ્યા માન્યતા હોય તો ક્રમે ક્રમે અત્યારે જેટલું જીવન બાકી રહ્યું છે એ દરમિયાનમાં એક પછી યાદ કરી 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 એને છોડી દેવી કે એ જે કંઈ થયું એમાં હું કોઈ રીતે કારણભૂત હતો નહીં, જે કંઈ થયું એ બધું એના કારણે થયું, મારા કારણે નહીં, હું એ કરી શકું નહીં, હું ભગવાન આત્મા એક તણખલાને સ્પર્શવા માટે પણ સમર્થ નથી, એ પરના કાર્યો ક્યાંથી કરું એમ કરી અને અકર્તા ભાવ લાવવાનો પુરુષાર્થ રોજે રોજ કરવા જેવો છે. રોજ એ જ વિચાર કરવો કે આ ભૂતકાળમાં આ બધું જે થયું તે કોને કારણે થયું, મારે કારણે થયું, મેં ઉપકાર કર્યા છે, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, ના એમાંનું કંઈ મેં કર્યું નથી, એ બધું એના કારણે થયું છે, એમ કરીને રોજે રોજ જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ કરેલા કાર્યોથી પોતે નિવૃત્ત થવું છે. કેમ કે એ કર્યા છે કાર્યો, એ ભાવ જે અંદરમાં પડ્યો છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું, એ ભાવ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી નવા નવા એવા કરવાના ભાવ થયા કરશે. એ ભાવ છોડવાનું લક્ષ થયું છે તો પછી વર્તમાનમાં નવા કરતા ભાવ સહેલાઈથી ટળી જશે, નવું કરતાપણું સ્થાપવાનું સહેલાઈથી ટળી જશે. અકર્તા ભાવને પ્રગટ કરવો એ મોટામાં મોટો પુરુષાર્થ છે. ગુરુદેવે આ વાતને ઘણી જગ્યાએ જુદી જુદી રીતે આપણને સમજાવી છે, આપણે આ વાત સમજવાની છે. ગુરુદેવના એક વાક્યની અંદર જ્યારે સાંભળી ત્યારે આપણને આંખમાં આંસુ આવી જાય કે તું કરે છે આ કોણ કરે. જ્યારે ગુરુદેવ એ ગર્જના કરતા હોય ત્યારે આપણને થાય કહો કોણ કરે, ખરી વાત છે કોણ કરે, આ આત્મા કરે છે, શું આ લઈને બેઠો છે તું, એમાં બધું બાકીનું બધું આવી જાય. જ્યારે ગુરુદેવ એમ કહે કે કોણ કરે ત્યારે એમ સમજાય છે કરે પ્રભુ આ કોણ કરે, ખરેખર આ આત્મા કરી શકે છે, આ આત્મા નથી કરી શકતો અને આ શું માંડીને બેઠો છે તું. પશ્ચાતાપ થાય છે પ્રભુ, ખૂબ પશ્ચાતાપ થાય છે. અહીંયા આગળ કહે છે કે તો પછી સાચી દયા શું છે, પ્રશ્ન પૂછ્યો છે કે જો આ બધાને પ્રભુ આપ દયા કહેતા નથી, ગુરુદેવને પ્રશ્ન કરે છે કે તો સાચી દયા અમારે શું સમજવી, આ પરની દયા હું પાળું છું એવી માન્યતા જે છે એ મિથ્યાત્વ છે એમ જ્યારે આપે કહ્યું અને એ દયાનો ભાવ જે સુભાવ આવ્યો એ ખરેખર જીવનો સ્વભાવ પણ નથી એમ પણ આપે કહ્યું અને એ પૂતગલથી રચાયેલો એ ભાવ છે એમ આપે કહ્યું, તો પછી સાચી દયા શું છે પ્રભુ. સભામાં આ પ્રશ્ન થયો છે અને ગુરુદેવે સમજાવ્યું છે કે ભાઈ શુદ્ધ ચૈતન્યમય ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્માના લક્ષે જે શાંતિ અને વિતરાગતાના નિર્મળ પરિણામ ઉત્પન્ન થાય અને ત્યારે રાગની ઉત્પત્તિ જ ન થાય તેને પરમાત્મા સાચી દયા અને અહિંસા કહે છે. કેટલી સરસ વાત મૂકી છે. લક્ષ કોનું કરવું છે, નિજ સ્વભાવ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એનું, જે ત્રિકાળ ત્રણેય કાળે એક સરખું રહે છે એટલે ધ્રુવ છે. ધ્રુવ શા માટે ધ્રુવ છે, કેમ કે બદલાતું નથી, એ ચલિત થતું નથી, ચલાયમાન થતું નથી, એટલા માટે એ ધ્રુવ છે. શું ધ્રુવ છે, પોતાનું સ્વરૂપ ચેતન, ભગવાન આત્મા ચેતન, શુદ્ધ ચૈતન્યમય ત્રણેય કાળ રહેવાવાળું ધ્રુવ સ્વરૂપ કોનું છે, આત્માનું છે, એટલે એને ભગવાન આત્મા કહેવામાં આવે છે. એવા ભગવાન આત્માનું લક્ષ્ય કરવું, એના તરફ દ્રષ્ટિ કરવી અને એમ કરતા સ્વરૂપનો અનુભવ થશે ત્યારે અલૌકિક શાંતિ અલૌકિક આનંદ અનુભવમાં આવશે. એટલે એવા આત્માના લક્ષ્ય જે શાંતિ અને વિતરાગતાના નિર્મળ પરિણામ ઉત્પન્ન થાય એવો ભાવ થશે, સ્વરૂપમાં જશે ત્યારે એ અકસાય ભાવ હશે, કોઈ કસાય ત્યાં રહ્યા નહીં હોય, રાગ દ્વેષ મોહ માં ત્યાં કંઈ રહ્યું નહીં હોય, એટલે એ વિતરાગતાના નિર્મળ પરિણામ શુદ્ધ પરિણામ ઉત્પન્ન થશે. અને ત્યારે જ્યારે એવા શુદ્ધ પરિણામ થયા છે ત્યારે કોઈ રાગની ઉત્પત્તિ થતી નથી, કોઈ દ્વેષની ઉત્પત્તિ થતી નથી, અને આવું જ્યારે થાય ત્યારે ખરેખર એને પરમાત્મા સાચી દયા અને અહિંસા કહે છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પોતે પરિણમવાનું છે. એવા સ્વભાવ ભાવને ત્યાગીને વિભાવ ભાવે પરિણમવું એટલે પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. કૃપાળુદેવે પણ એ વાત કરી છે કે શા માટે અન્ય ભાવે તમે રાચી રહ્યા છો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા રાચી રહો. એ બધા ભાવ મરણ છે. કોના ભાવ મરણ છે? પોતાનો નિર્મળ જે સ્વભાવ છે એવા સ્વભાવનું મરણ થાય છે, એ ભાવ મરણ છે. પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવે નહીં પરિણમવાને બદલે અન્ય ભાવે પરિણમતા, અન્ય ભાવ એ શુભ હોય કે અશુભ હોય, એ કોઈ પણ ભાવ હોય, એવા ભાવે પરિણમન કરતા પોતાના શુદ્ધ સ્વભાવ ભાવનું મરણ થાય છે, એનો ઘાત થાય છે. એવા ઘાતને રોકવો, એનું નામ અભયદાન છે, એનું નામ દયા છે. એટલે કે પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત થતો અટકાવવો એ પોતાના સ્વરૂપની અહિંસા છે. એ રીતે પોતાના સ્વરૂપની હિંસાને એ રોકે છે. એ વાતને ગુરુદેવે અહીંયા સમજાવી છે કે ભાઈ તું તારા મૂળ સ્વભાવ ભાવે પરિણમન કર. ભગવાન આત્મા છે એનું લક્ષ્ય કરીને નિર્મળ પર્યાય થાય છે. વિતરાગતાના પરિણામ જે ઉત્પન્ન થાય છે ત્યારે રાગની ઉત્પત્તિ થતી નથી અને તારા સ્વભાવ ભાવનો ઘાત થતો નથી. એ સાચી દયા છે. એટલે નિજ સ્વરૂપની પોતાના આત્માની જ દયા છે, તે જ સાચી દયા છે, એ જ સાચી અહિંસા છે. બહુ સરસ વાત સમજાવી છે ભાઈ, બહુ સરસ છે. આગળ કહે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં શ્લોક 64માં આચાર્ય અમૃતચંદ્ર સ્વામીએ એમ કહ્યું છે કે જે રાગ ઉત્પન્ન થાય છે તે ચાહે તો દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો હોય કે વ્રત આદિના પાલનનો હોય, પણ બધું એ હિંસા છે. કેમ હિંસા છે? કે સ્વભાવ ભાવનો ઘાત થાય છે, સ્વભાવ ભાવનો ઘાત થાય છે અને શુભ ભાવમાં જવાય છે. માટે સ્વભાવ ભાવનો ત્યાં ઘાત થવાથી એ હિંસા છે. સમજવાનું છે ભાઈ, બહુ સૂક્ષ્મ વાત છે. સમજ્યા વિના આ તત્વ સમજ્યા વિના આત્મામાં જવાશે નહીં. શુભ ભાવનો રાગ રહ્યા કરશે અને શુભ ભાવમાંથી નીકળી અને શુદ્ધ ભાવમાં જવું ઘણું અઘરું પડશે. એટલે શુદ્ધ ભાવનું મહાત્મ્ય લાવવા માટે, શુદ્ધ ભાવમાં જવા માટેનો જેનો પુરુષાર્થ ઉપડશે તો જ એ સ્વરૂપમાં જશે. એટલે શુદ્ધ ભાવનું એને મહાત્મ્ય તો પહેલા લાવવું પડશે ને. એટલે શુદ્ધ ભાવનું મહાત્મ્ય લાવવા માટે આ બધી વાત બરાબર સમજવી પડશે, જેમ છે તેમ સમજવી પડશે. શું કહ્યું અહીંયા ગુરુદેવ કહે છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના 44માં શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને વાત કરી છે કે જે રાગ ઉત્પન્ન થાય છે, કોઈ પણ રાગ, શુભ ભાવ, એ રાગ પ્રભુ પ્રત્યેની ભક્તિનો રાગ હોય, શાસ્ત્રની ભક્તિનો રાગ હોય, સાક્ષાત તીર્થંકર ભગવાનની ભક્તિનો રાગ હોય, ગુરુની ભક્તિનો રાગ હોય, કોઈ પણ હોય, પણ એવો રાગ, એવો શુભ ભાવ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ છે, વ્રતનો ભાવ હોય, તપનો ભાવ હોય, ગમે તે ભાવ હોય, મુનિ થવાનો ભાવ હોય, પણ એ બધો ભાવ એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવ જ્યારે થાય છે ત્યારે પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. અશુદ્ધ ભાવમાં હંમેશા પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. અશુદ્ધ ભાવ અશુભ હોય કે શુભ હોય, ગમે તે પ્રકારે હોય, શુભની એકલાની વાત નથી, અશુભ ભાવ છે ત્યારે પણ એમ જ છે, પોતાના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. એટલે અશુભ ભાવની તો વાત જ કરવી નથી, પણ શુભ ભાવ છે એમાં અટકતા પણ પોતાના સ્વભાવ ભાવ, નિર્મળ શુદ્ધ ભાવ એનો ઘાત થાય છે, માટે એને હિંસા કહી છે. પોતાના સ્વરૂપની હિંસા, જે કૃપાળુદેવે પણ વાત કરી છે, એ જ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, ભાવ મરણ, પોતાનો સ્વભાવ છોડી અને બહારમાં જવું એ પોતાના સ્વભાવનું મરણ છે ભાઈ. મહાપુરુષોની બધાની વાત એક જ હોય, જુદા જુદા પ્રકારે કહ્યું હોય, એનો મર્મ જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવી અદભુત વાત આપણને તો ક્યારે એનો વિચાર ના આવ્યો, ક્યારે આપણે એવો વિકલ્પ પણ કર્યો નહીં કે આ વાત એવી સરસ વાત કરી છે. ભાઈ શુભભાવ તો આવવાનો જ છે, તું શુભભાવનું મહત્વ રાખીને શા માટે બેઠો છો? શુભભાવ તો થવાનો જ છે, સાધકને અશુભ ભાવ હોતા જ નથી, અશુભ ભાવને તો ત્વરાથી છોડે છે. શુભ ભાવને છોડીને અશુભમાં જવાની એવી તો કોઈ વાત જ નથી. તું એમ વિચારી રહ્યો કે શુભ ભાવ અમારે છોડવા તો શું અશુભમાં જવું? ઘણાને મનમાં આવા પ્રશ્નો થાય છે, એ તો મહામૂર્ખ છે. એવો તો પ્રશ્ન જ નથી. જે અહીંયા આવ્યો છે, જે મોક્ષ માર્ગમાં આવ્યો છે, જે મોક્ષાર્થી છે, એને માટે અશુભ ભાવની તો કોઈ વાત જ નથી. સાત વ્યસનના ત્યાગ કરીને એને અહીંયા પ્રવેશ કરવાનો છે, ત્યારે તો એ જીનવાણી વાંચવાને લાયક, સમજવાને લાયક થાય છે. એટલે અશુભ ભાવની તો કોઈ અહીંયા વાત જ નથી. પણ શુભભાવ પ્રત્યે જે આકર્ષાઈને રહ્યો છે અને અટક્યો છે, ત્યાંથી એને આગળ લઈ જવો છે, ધર્મમાં લઈ જવો છે, એટલે આ વાત કરી છે. કે ભાઈ શુભભાવ તો આવવાનો છે, એ તો બાય પ્રોડક્ટ છે. આપણે ઘણી વાર ઉદાહરણ લીધું છે કે જ્યારે 100 મણ ઘઉં પાકે, આપણે ઘઉં પકવવા છે, આપણું લક્ષ્ય ઘઉં પકવવાનું છે, તો 100 મણ ઘઉં પાકે એવી ખેતી કરી હોય, ત્યાર પછીથી એ પાકી જાય ત્યારે એની સાથે 1000 મણ ઘાસ આપણને ડુંડાઓ મળે છે. દાણા વગરનું જે આખો છોડ જે છે સુકાયેલો જે મળે છે, એ 1000 મણ થાય છે, અને સામે 100 મણ ઘાસ, 100 મણ ઘઉં થાય છે. એટલે 100 મણ ઘઉં જે પકવે છે એને 1000 મણ ઘાસ તો મફતમાં મળે જ છે. એ ઘાસનો પુરુષાર્થ કરવાનો નથી, પુરુષાર્થ તો ઘઉં પકવવાનો છે. એ રીતે શુદ્ધનો પુરુષાર્થ કરતા એ શુભનો બંધ પડ્યો છે, તો પડે જ છે, એ પડવાનો જ છે. ભૂતકાળમાં પણ એમ થયું છે અને એમ જ થશે. એનું લક્ષ્ય કરવા જેવું નથી, એ સારું છે એમ પણ કરવા જેવું નથી. એ અટકવાનું સ્થાન છે, એની પરોજણ છે, એની પરોજણ છે. કેમ કે બંધ પડ્યો છે તો એ ઉદયમાં આવશે, એ ઉદયમાં આવવાનો છે. આપણે તો કોઈ હવે ઉદયો જોઈતા જ નથી, આપણે તો બંધ જોઈતા જ નથી, આપણે તો મુક્ત દશા જોઈએ છે. એટલે એ બધાની કંઈ જરૂર નથી, આપણે શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ હોવો જોઈએ. આ વાત સમજવાની છે. અને એવો શુદ્ધ ભાવ સ્વરૂપના લક્ષ્ય જ થાય છે. એટલે જ્યારે એવું લક્ષ્ય થયું છે ત્યારે કોઈ રાગાદી ઉત્પન્ન થતા જ નથી. અમૃતચંદ્ર સૂરીએ આ વાત કરી છે કે જે રાગ ઉત્પન્ન થાય છે તે ભલે ગમે તેવો હોય, એ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો હો કે વ્રતાદિના પાલનનો હો, પણ એ બધું પોતાના શુદ્ધ ભાવની હિંસા છે. તથા અહીં તેને પૂદગલનું કાર્ય કહ્યું છે. અહીંયા આ ગાથાની અંદર જે વાત કરવામાં આવી છે એને એ પૂદગલનું કાર્ય કહ્યું છે, જીવનું કાર્ય નથી કહ્યું. એ રાગાદિ ભાવો આનંદ ઘન સ્વરૂપ ચૈતન્યના નાથ ભગવાન આત્માનું કાર્ય નથી, પણ એ પૂદગલની જ રચના છે એમ હે જીવો તમે જાણો. આ શ્લોકમાં આ વાત કરવી છે. તમે શું જાણો કે એ બધા જે છે ભાવ એ આત્માના નથી, એ પૂદગલની જ રચના છે. મૂળ ગાથામાં પૂદગલની જ રચના એમ વાત કરવામાં આવી છે ને, એ પૂદગલની જ રચના છે. શરૂઆતમાં જે વાત કરી કે અહો જ્ઞાની જનો, આ વર્ણાધિક ગુણસ્થાન પર્યંત સુધીના બધા ભાવો છે તે બધાએ એક પૂદગલની જ રચના જાણો. એ બધા ભાવો દયા દાન વ્રત ભક્તિના શુભભાવ પણ એ પૂદગલની જ રચના છે એમ જાણો. અને એનાથી વિરુદ્ધ પોતાના સ્વરૂપના લક્ષ્ય થતો જે શુદ્ધ ભાવ છે એ વિતરાગી દશા છે, એ આત્માનો ભાવ છે. આગળ કહે છે કે આનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે તો એનું કાર્ય આનંદ હોય ને, બીજું શું હોય? ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, તો પછી એનું કાર્ય શું હોય? જેવું દ્રવ્ય છે એવું જ કાર્ય આવે ને, કાર્ય કેવું થાય? કેમ કે કારણ જ એવું છે, જેવું કારણ છે એવું કાર્ય હોય. કારણ શું છે? એનું નિર્મળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, તો પછી એમાંથી જે કાર્ય આવે એ કેવું આવે? એ આનંદ રૂપે આવે. એ પર્યાય કેવી હોય? સુખરૂપે હોય, અલૌકિક આનંદ અને સુખરૂપે જ હોય. આનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે તો એનું કાર્ય આનંદ આવે તે છે. વિતરાગ સ્વરૂપ પ્રભુ આત્મા છે તો તેનું કાર્ય વિતરાગતા આવે એ છે. એ વિતરાગતામાં કોઈ કસાય હોય નહીં, કોઈ રાગ હોય નહીં, દ્વેષ હોય નહીં, ક્રોધ માન માયા લોભ કોઈ ઉત્પન્ન થતા જ નથી. વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે તો એનું કાર્ય વિતરાગતા જ હોય, બીજું કંઈ હોય નહીં. તો પછી એમાં તારા આ શુભભાવ ક્યાં આવ્યા, એ એનું કાર્ય ક્યાં છે? ગુરુદેવ કહે છે કે પરંતુ દયા દાન વ્રત ભક્તિના વિકલ્પ રાગ ઉઠે એ આત્માનું કાર્ય નથી. આત્માનું કાર્ય આનંદ છે અને વિતરાગ સ્વરૂપ છે માટે વિતરાગતા છે, પણ એ રાગ છે એ ઉઠે એ કંઈ આત્માનું કાર્ય નથી, એ પૂતગલનું કાર્ય છે. અને જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય એમ અહીંયા સિદ્ધ કર્યું છે, એમ અહીંયા સિદ્ધ કરવું છે, એ સિદ્ધ થયું છે. આ કોને માટે હવે સિદ્ધ કરવાનું રહ્યું છે? આ કોને માટે સિદ્ધ કરવાનું બાકી રહ્યું છે? આપણે માટે. બાકી ગુરુદેવને તો એ સિદ્ધ જ હતું, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને પણ એ સિદ્ધ હતું, અને કુંદકુંદાચાર્ય ભગવાનને પણ એ તો સિદ્ધ હતું. જીનેશ્વરની વાણીમાં એ પરમ સત્ય પ્રકાશ્યું હતું, એ એમને તો આત્મસાત કરી લીધું હતું. અહીંયા આપણે એ આત્મસાત કરવાનું છે કે આ દયાદાન વ્રત ભક્તિના વિકલ્પો ઉઠે, શુભભાવ આવે છે તો આવે, સાધક દશામાં આવશે, પણ એ ધર્મ છે એમ માની અને ત્યાં અટકવાને બદલે શુદ્ધ ભાવનો પુરુષાર્થ ઉપાડવો. શુદ્ધ ભાવનો પુરુષાર્થ છે એ પણ જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી એ પણ શુભ ભાવ જ છે, એ પણ શુભ ભાવ છે ને, એનાથી પણ પુણ્યનો જ બંધ પડે છે. પણ જ્યારે વિકલ્પ વિનાની દશા થાય છે, વિકલ્પ વિનાની નિર્વિકલ્પ ધ્યાનની દશા થાય છે, ત્યારે એ વખતે શુદ્ધ ભાવ છે, એ પરિણતિ શુદ્ધ છે, એ પરિણામ જે થાય છે તે શુદ્ધ નિર્મળ પરિણામ છે, એ આત્માના પરિણામ છે, એ પૂર્ણપણે અઘાતક પરિણામ છે. એમાં આત્માનો ઘાત થતો નથી, આત્માના સ્વભાવ ભાવનો ઘાત થતો નથી, એમાં ભાવ મરણ થતા નથી. ગુરુદેવે બહુ સરસ વાત કરી છે અહીંયા કે ભાઈ એ તો બધા જે રાગ ઉઠે છે એ બધા તો પૂતગલનું કાર્ય છે, એ આત્માનું કાર્ય છે જ નહીં, જેવું કારણ હોય એવું જ કાર્ય થાય, એ વાત અહીંયા સિદ્ધ થઈ છે. હવે પછી કર્તા કર્મ અધિકાર લેવો છે, તેથી તેના ઉપોદઘાત રૂપે અહીંથી શરૂ કરે છે કે કારણ અને કાર્ય, કારણ અને કાર્ય બંને અભિન્ન હોય છે, એ વાત અહીંયાથી જ શરૂ કરી દીધી છે. આગળ કર્તા કર્મ અધિકારમાં એ વાત આવવાની છે, એ વાત અહીંથી શરૂ થઈ છે કે કારણ અને કાર્ય જુદા જુદા બે દ્રવ્યોમાં હોય નહીં, એક જ દ્રવ્યમાં હોય, એ બંનેને અભિન્નપણું હોય એમ અભિન્નપણું હોય જ નહીં. પૂતગલ એ કારણ છે અથવા સાધન છે અથવા કરણ છે, અને ભેદ રાગાદી એ પૂતગળનું કાર્ય છે. તેવી રીતે ભગવાન આત્મા એ કરણ છે, સાધન છે, કારણ છે, અને આ જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ, આ આનંદના પરિણામ એ એનું કાર્ય છે. કેમ કે એનો સ્વભાવ કેવો છે? એ જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન કરશે, એટલે જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ થાય એ એનું કાર્ય થાય. એ આનંદની પ્રાપ્તિ થાય, અલૌકિક આનંદની પ્રાપ્તિ, એ એનું કાર્ય થાય. જે શાંતિની પ્રાપ્તિ થાય એ એનું કાર્ય થાય. પણ કંઈ રાગ થાય એ એનું કાર્ય નથી. રાગ એ આત્માનું કાર્ય નથી, આત્માનું કર્મ નથી, એ પૂતગલનું કાર્ય છે, પૂતગલનું કર્મ છે. આખી જિંદગી ધર્મ માનીને વ્રતાદી પાળવામાં ગાળી હોય એને માટે આ તો બધો પૂર્વ પશ્ચિમ જેટલો ફેર લાગે એવી આ આશ્ચર્યકારી વાત છે. પ્રભુ ભગવાન જીનેશ્વર દેવે ધર્મ સભામાં જે કહેલી વાત છે તે જ આ વાત છે. જો સિમંદર પ્રભુના સમોસરણમાંથી પૂજ્ય ગુરુદેવ આવ્યા છે ને, એટલે આ વાત એમણે કહી છે કે જીનેશ્વર દેવે ધર્મસભામાં જે કહેલી વાત છે તે જ આ વાત છે. પોતે ત્યાંથી આવ્યા છે અને એ વાત લઈને આવ્યા છે, આપણે માટે જ આવ્યા. અહીંયા એમણે જે જન્મ ધારણ કર્યો એમાં લાખો જીવોને, કરોડો જીવોને એ પ્રેરણાનું કારણ થયા, એ મોક્ષ માર્ગની પ્રેરણાનું કારણ થયા. એ મહાપુરુષ જાણે કે આપણે માટે જ અહીંયા આવ્યા. શું કહ્યું? ત્યાંથી વાણી સાંભળીને આવ્યા છે એટલે આ વાત કહી છે કે જિનેશ્વર દેવે ધર્મસભામાં સમૂહ શરણમાં જે કહેલી વાત છે તે જ આ વાત છે. હવે વિશ્વાસ કરવો, શ્રદ્ધા કરવી અને એ જ માર્ગને અપનાવવો એ આપણા ઉપર છોડ્યું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશ પછી એ 65-66 ગાથા, 38મો કળશ અને 39મો કળશ, એ બધા અને ભેગું કરીને આખી વાત જે લેવામાં આવી છે એ બહુ મહત્વની હોવાથી આખી આખી વાત આપણે પ્રવચન રત્નાકરમાંથી લેવાના છીએ. ખૂબ ભાવો ભર્યા છે. ગુરુદેવની વાણી અદ્ભુત છે પ્રભુ. ફરી ફરીને વાંચવા મારો ખૂબ આગ્રહ છે. પૂજ્ય ગુરુદેવના પ્રવચન પણ સાંભળવા, 18મી વખતના કે 19મી વખતમાં જે પણ પ્રવચન તમારી પાસે હોય એ જરૂરથી સાંભળજો પ્રભુ. એક વાત એ બોલે ને ત્યાં એવી અસર થઈ જાય છે, હૃદય સોસરવા એ બધા ભાવ જાણે કે ઉતરી જાય છે. એ વાત એમના જે ભાવ છે એ વાણીમાં એ આપણને જાણે કે પ્રગટ થાય છે. એમને શું એ વખતે ભાવ હોય, કેવો કરુણાનો ભાવ હોય ત્યારે એમ કહે ને કેટલી કરુણા કરી છે. અને એ કરુણા જો હૃદયને સ્પર્શે છે તો પુરુષાર્થ તો સહજ ઉપડશે ભાઈ. મોડું વહેલું થશે પણ પુરુષાર્થ ઉપડ્યા વિના રહેશે નહીં. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.